for all. Without peace and an increasing purity, even if one opens, one cannot receive perfectly all that comes down through the opening. You are Udghatan, એ આરંભે તો થાય જ, પણ માત્ર આરંભે જ થાય એવું નહીં, સાધનામાં લગભગ સતત પરમાત્મા તરફ ખુલ્લા રહેવાની જરૂર છે. એટલે શરૂઆત થઈ ગયા પછી પણ જ્યારે જ્યારે સાધક ખુલ્લાપણાની અવસ્થામાં હોય એની ચેતના, ત્યારે ત્યારે ઉર્ધ્વમાંથી જે કંઈ અવતરિત થવાનું હોય એ થાય છે અથવા સહેલાઈથી થાય છે. અને કેટલીક વાર એવી અવસ્થામાં ન હોય ત્યારે પણ સભાનપણે ન હોય એમ કહીએ આપણે, ત્યારે પણ અવતરણ થતું હોય છે. કારણ કે અચાનક આપણને અમુક પ્રકારના અનુભવો, આપણને એમ લાગે કે હું સાવ સામાન્ય ચેતનામાં હતો અને કેવી રીતે થઈ ગયો. એટલે હું કહું છું કે સભાનપણે ન હોઈએ તો પણ અવતરણ કેટલીક વાર થતું હોય છે. પણ શ્રી રવિન્દ્ર અહીંયા એમ કહે છે કે વ્યક્તિમાં, સાધકમાં જો શાંતિ એની ચેતનામાં ઓછા વધતા પ્રમાણમાં સ્થાપિત ન થઈ હોય અને બીજી વાત અહીંયા કરી એમણે, પીસ એન્ડ એન ઇન્ક્રીઝિંગ પ્યુરિટી, અને સતત ક્રમશઃ વધતી જતી પવિત્રતા અથવા શુદ્ધિ, તો આ પ્યુરિટી શાને કહીશું, કોને કહીશું, કઈ અવસ્થાને કહીશું? શ્રી અરવિંદે બે વાતો કરી છે પ્યુરિટીની બાબત. એક તો ચેતના પરમાત્માની અસર સિવાયની કોઈ પણ અસરને પોતાનામાં દાખલ થવા ન દે, એ શુદ્ધિ અથવા પવિત્રતાની પહેલું લક્ષણ છે. પરમાત્મા સિવાયની કોઈ પણ અસરને પોતાની ચેતનામાં દાખલ ન થવા દેવી. અને આ ક્રાઇટેરિયન, આ માનદંડ આપણે આપણી જાતને લગાડીએ તો ઢગલા બંધવાર દિવસમાં પરમાત્મા સિવાયની અસરો તરફ આપણે ખુલ્લા થતા હોઈએ છીએ અને એ અસરોને આપણામાં આવવા દેતા હોઈએ છીએ. તો જ્યાં જ્યાં આવું થતું હોય પહેલાં તો જોવું પડે ક્યાં ક્યાં કેવી કેવી અસરોને આપણે આવવા દઈએ છીએ, અને પછી ધીમે ધીમે આ બધું એક સામટું થાય નહીં. અને ખાસ કરીને કેટલીક બાબતોમાં આપણે બહુ તીવ્ર હોઈએ છીએ કે ના ના, આના વિના તો ન જ ચાલે. તો એવી અસરને નો પ્રવેશ નિષેધ કરતા વાર લાગે, પણ કેટલીક બહુ સામાન્ય, બહુ માઇલ્ડ, બહુ સૌમ્ય પ્રકારની, અને આપણે બહુ એના તરફ આગ્રહી પણ નથી હોતા, એવી જગ્યાઓને લઈ અને એ અસરોમાંથી પાછા હટવાનું આપણે શીખવું જોઈએ. નેમ કરતા કરતા જ્યાં બહુ સ્ટ્રોંગ છે જોડાણો, ત્યાં પછી સંકલ્પ બળ તો ખરું જ, પણ પરમાત્માની સહાય આપણે ચોક્કસ માગી શકીએ. પણ કોઈ પણ ઉપાય કામે લગાડીને માત્ર પરમાત્માના પ્રભાવ તરફ જ ખુલ્લા થવાનો પ્રયત્ન એ સતત આપણો ચાલવો જોઈએ. આ એક વસ્તુ પવિત્રતાની બાબતમાં. બીજી એક વાત એમણે કહી છે શ્રી અરવિંદે, કે સાધકની અંદર રહેલી નિમ્ન પ્રકૃતિ એને માટે બે વિશેષણો મૂક્યા છે એમણે. ટર્બિડ ઇગ્નોરન્ટ મૂવમેન્ટ ઓફ ધ લોઅર નેચર, મટમેલી ટર્બિડ અને ઇગ્નોરન્ટ અજ્ઞાની, એવી જે નિમ્ન પ્રકૃતિની ગતિઓ એનું મિક્સર એનું સંમિશ્રણ આપણી ચેતનામાં થવા દેવું જોઈએ નહીં. આ પ્યુરિટીનું એક બીજી શરત, અથવા પ્યુરિટી એટલે શું એ સમજાવતા આ બીજી વાત કરી અમે, માત્ર પરમાત્મા તરફ જ ખુલ્લા થવાનું અને મટમેલી અજ્ઞાનમય નિમ્ન પ્રકૃતિની ગતિઓને નું સંમિશ્રણ આપણી ચેતનામાં થવા દેવાનું નહીં. અને આ વસ્તુ એવી છે કે જેમાં આપણે આપણું સંકલ્પ બળ અને આપણી ઇનકાર કરવાની શક્તિને સૌથી વધુ કામે લગાડવી જોઈએ. કેમ કે જ્યાં સુધી આપણી પ્રકૃતિમાં શુદ્ધિકરણ થયું નથી, પૂરેપૂરી પવિત્ર થઈ નથી, ત્યાં સુધી કોઈના કોઈ સ્વરૂપે નિમ્ન પ્રકૃતિની ગતિઓ એ ક્યારેક ને ક્યારેક આપણી ચેતનામાં માથું ઊંચકવાની, દેખા દેવાની અને કેટલીક વાર તો હાવી થવાનો પ્રયત્ન કરવાની. તો જેવી એ સહેજ ડોકાય, આપણે આ લોકો કહે છે કે બહુ જ વિજિલન્ટ રહેવું જોઈએ, એ આ કારણસર કે આવી થોડીક નિમ્નતા અંદરથી માથું ઊંચકતી લાગે ને એને પહેલી જ ક્ષણે આપણે પકડી લઈએ, પારખી લઈએ, તો એ વખતે એનું બહુ જોશ હોતું નથી, એની બહુ તાકાત હોતી નથી, તો તરત જ ક્યાં તો આપણે એનાથી અળગા થઈ જઈએ, આપણી જાતને એની સાથે જોડીએ નહીં, ક્યાં તો ભક્તિથી જતા હોઈએ તો તરત જ એ ગતિને માતાજીના ચરણોમાં મૂકી દઈએ, અથવા સંકલ્પ બળ પુષ્કળ હોય બરાબર, ભગવાને દીધેલું અથવા તો કેળવેલું અથવા તો બંને ભેગા, તો સ્ટ્રોંગ રિએક્શન, તીવ્ર ઇનકાર, તો આવી બે ત્રણ ચાર પદ્ધતિઓ દ્વારા નિમ્ન પ્રકૃતિના ની ગતિઓના સંમિશ્રણને આપણે આપણી ચેતનામાંથી ખાઈ શકીએ, ટાળી શકીએ, વારી શકીએ અને એ રીતે આપણી ચેતનાને પવિત્ર રાખી શકીએ.
तो विदाउट पीस एंड एन इंक्रीजिंग प्यूरिटी, तो आ प्यूरिटी ऊपर आटली बात करी। हवे शांति अने आ पवित्रता अथवा शुद्धि क्रमशः वधती जती, जो एमने खबर छे श्री अरविंद ने के एकदम पवित्रता आवी जती नथी, એટલે ઇન્ક્રીઝિંગ એવું વિશેષણ કહીએ, ધીમે 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 વધતી જાય, આ બધું કરતા જઈએ તેમ તેમ। તો આ જો ના હોય તો ઇવન ઇફ વન ઓપન્સ, સાધક પોતાની જાતને ખુલ્લી કરે તો પણ વન કેનોટ રિસીવ પરફેક્ટલી ઓલ ધેટ કમ્સ ડાઉન થ્રુ ધ ઓપનિંગ। ખુલ્લા થયા એટલે ઉર્ધ્વમાંથી જે કંઈ અવતરિત કરાવવાનું છે પરમાત્મા કરાવે છે। પણ શ્રી અરવિંદ એમ કહે છે કે શાંતિ અને પવિત્રતા તા નહીં હોય તો ખુલ્લા થવા છતાં જે કંઈ ઉતરશે એને પરફેક્ટલી એને સંપૂર્ણપણે સાધક રિસીવ નહીં કરી શકે, ગ્રહી નહીં શકે। વન કેનોટ રિસીવ પરફેક્ટલી ઓલ ધેટ કમ્સ ડાઉન, એમાં પરફેક્ટલીને આપણે બે રીતે સમજી શકીએ। એક તો જેટલું ઉતરે છે એટલું બધું જ ક્વોન્ટિટેટિવલી, આનો ક્વોન્ટિટેટિવ અર્થ કરી શકીએ, પરિમાણાત્મક અર્થ। એટલે કેટલુંક ગ્રહાય, કેટલુંક રિસીવ થાય, કેટલુંક છૂટી જાય। જેમ છિદ્રો વાળું પાત્ર હોય રિસેપ્ટેકલ, અને ઉપરથી પ્રવાહી કે બીજું કોઈ પણ, એટલે પાણી કે બીજું કોઈ પણ પ્રવાહી રેડવામાં આવે તો થોડુંક અંદર રહે થોડુંક નીકળી જાય, તો અશાંતિ અને અપવિત્રતા એ આપણી ચેતનાના વાસણના નાના નાના છિદ્રો છે। અને આને આપણે પરફેક્ટલીને ક્વોલિટેટિવલી પણ લઈ શકીએ, ગુણાત્મક અર્થ પણ કરી શકીએ કે જે કંઈ ઉતરે છે એ આપણી ચેતનામાં આવે છે ત્યારે એટલું શુદ્ધ રહી શકતું નથી, અંદર નિમ્નતાનું સંમિશ્રણ થઈ જાય છે, કારણ કે પૂરતા પ્રમાણમાં પવિત્રતા નથી। એટલે પરફેક્ટલીને આપણે બે રીતે સમજી શકીએ। ઇવન ઇફ વન ઓપન્સ, વન કેનોટ રિસીવ પરફેક્ટલી ઓલ ધેટ કમ્સ ડાઉન થ્રુ ધ ઓપનિંગ। સારું, આગળ જઈએ। લાઇટ ટુ ઇઝ નેસેસરી ફોર ઓલ, વિધાઉટ લાઇટ વન કેનોટ ટેક ફુલ એડવાન્ટેજ ઓફ ઓલ ધેટ કમ્સ ડાઉન। જો લાઇટમાં એલ કેપિટલ છે, દિવ્ય પ્રકાશ, પણ અહીંયા ઘણી બધી બીજી જગ્યાઓએ પણ લાઇટ શબ્દ પ્રકાશના નહીં પણ જ્ઞાનના અર્થમાં વપરાયો છે। ઘણી બધી વાર શ્રી અરવિંદ અને માતાજી પણ લાઇટ શબ્દ જ્ઞાનના અર્થમાં વાપરે છે। કેવી રીતે આ અર્થ આવ્યો છે, પ્રકાશમાંથી જ્ઞાન એવો અર્થ કેવી રીતે આવ્યો છે? સહેજ વિચારીએ તો તરત ખ્યાલ આવી જશે। માનો કે આપણે એક એવા એક ઓરડામાં છીએ વિચ ઇઝ પીથી ડાર્ક, ઘનઘોર અંધારું છે. રિફ્લેક્ટ થઈને પણ બહારનું કોઈ લાઈટ, અંદર રિફ્લેક્ટ થઈને પણ પ્રકાશ પાથરતું નથી, સીધું તો નથી આવતું. પણ તો ઓરડામાં જે કોઈ વસ્તુઓ હશે એમાંની કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને થશે નહીં. કેમ કે પ્રકાશ નથી. પરંતુ જે ક્ષણે સ્વિચ ઓન થઈ ને પ્રકાશ પથરાયો, એની સાથે ઓરડામાંની સર્વ વસ્તુઓનું જ્ઞાન આપણને થાય છે. એટલે પ્રકાશને અને જ્ઞાનને સીધો સંબંધ છે. અને એટલે માટે લાઈટ શબ્દનો નોલેજના અર્થમાં શ્રી અરવિંદ ઘણી વાર ઉપયોગ કરે છે, અહીંયા કર્યો છે એમ. તો પીસ પ્યુરિટી એ જેમ જરૂરી છે એમ શ્રી અરવિંદ હવે એમ કહે છે કે લાઇટ ટુ ઇઝ નેસેસરી ફોર ઓલ, બધાને માટે દિવ્યતામાંથી આવતું જ્ઞાન એ બહુ જરૂરી છે. કેમ? Without light, one cannot take full advantage of all that comes down. જે ઉર્જોમાંથી જાત ભાતનું બધી દિવ્ય વસ્તુઓ પણ અવતરિત થાય છે. અવતરિત થાય છે એટલું જ નહીં પણ આપણી ચેતના ઉપર એ કાર્ય કરવા માંડે છે, એમાં ફેરફારો, રૂપાંતર, પરિવર્તનો કરવા માંડે. એને કારણે ઘણી વાર જબરજસ્ત ઉથલ પાથલો થાય છે ચેતનામાં. હવે જો સાધકને એ શું થઈ રહ્યું છે, શું ઉતરી રહ્યું છે, એ ક્યાં ક્યાં કામ કરી રહ્યું છે મારી ચેતનામાં, અને શું ફેરફારો કરી રહ્યું છે, એનું જો જ્ઞાન ન થાય તો ગભરાઈ જાય, અથવા તો ખોટી રીતે એને સમજી અને ખાસ કરીને ઉથલ પાથલો થાય ત્યારે છોડી દેવા સુધા તરફનું વલણ એનું થઈ જાય. ક્યાંના કરતા તો હું યોગ નહોતો કરતો ત્યારે મારી ચેતનાની સ્થિતિ વધુ સારી હતી, આવી કોઈક દલીલ તૈયાર જ. નિમ્ન પ્રકૃતિ દ્વારા ફોર્સિસ તૈયાર જ રાખે છે આવી બધી દલીલો. એટલે શું ઉતરી રહ્યું છે અને શું કાર્ય કરી રહ્યું છે એનું જ્ઞાન પ્રત્યેક સાધકને માટે આવશ્યક છે. તો જ જે કંઈ થઈ રહ્યું છે કે જે કંઈ ઉતરી રહ્યું છે એનો પૂરેપૂરો લાભ સાધક લઈ શકે. આ બહુ જ મહત્વનું, ઝીણો પણ મહત્વનો મુદ્દો છે. તમે કોઈ પણ વસ્તુનો લાભ, સારા અર્થમાં કહું છું, લાભ શબ્દ એડવાન્ટેજ, ત્યારે જ લઈ શકો કે જ્યારે એ વસ્તુની બધી વિશેષતાઓનું તમને જ્ઞાન હોય. આપણે ક્યાંય દૂર નથી જવું, વિજ્ઞાનના ઢગલા બંધ દાખલાઓ આપણી પાસે છે. દાખલા તરીકે વિજ્ઞાનીઓએ વિદ્યુતનું સ્વરૂપ એનો અભ્યાસ કર્યો, એમાં એક પોઝિટિવ હોય છે, એક નેગેટિવ હોય છે, નહીં એનો પાવર અને આ અંતે નહીં, એનું બરાબર જ્ઞાન મેળવ્યા પછી એનો ઉપયોગ કર્યો તો હજારો વસ્તુઓ એ વિદ્યુતના જ્ઞાનનો લાભ લઈ અને વિજ્ઞાનીઓએ આપણને આપી છે. શું થયું? કરીને આપી છે. એવી જ રીતે મેગ્નેટ, ચુંબક, એવી રીતે બીજા બળો. એટલે કોઈ પણ વસ્તુનો પૂરો લાભ ત્યારે જ લેવાય જ્યારે એ વસ્તુની જાણકારી હોય, જ્ઞાન હોય. માટે શ્રીયંગ કહે છે કે લાઇટ ઇઝ ઓલ્સો નેસેસરી, લાઇટ ટુ ઇઝ નેસેસરી ફોર ઓલ. વિધાઉટ લાઇટ વન કે નોટ ટેક ફૂલ એડવાન્ટેજ ઓફ ઓલ દેટ કમ્સ ડાઉન. એટલે માટે આપણે દરેકે ઘણી બધી અભિપ્સાઓ જેમ રાખીએ છીએ એમ જ્ઞાનની અભિપ્સા પણ, અને જ્ઞાન એટલે આ નહીં, આ એટલે વાંચીને મેળવેલું કે એવું માહિતીનું જ્ઞાન નહીં, પણ જ્ઞાન એટલે દિવ્યતામાંથી આપણી ચેતનામાં ઉતરતું જ્ઞાન. એની અભિપ્સા આપણે રાખવી જ જોઈએ, તો જ મેં કહ્યું એમ આ બધી વસ્તુનો ખ્યાલ આવે અને એનો ઉપયોગ કરી શકાય. એટલે વન ઓફ અવર એસ્પિરેશન્સ શુડ બી ફોર નોલેજ. સારું, પેજ નંબર 657, નવો પત્ર. વન ધ માઇન્ડ ઇઝ સાયલન્ટ ધેર ઇઝ પીસ, and in the peace all things that are divine can come. You apne calm, quiet, peace and silence aa char shabdo ni vigate charcha agal karish, ane silence e peace pachhi ni avastha che. પીસ જ્યારે અત્યંત સઘન થાય ત્યારે સાયલન્સ, નીરવતા, નિશ્ચલ નીરવતા એવો શબ્દ ગુજરાતીમાં. પછી નિશ્ચલ શબ્દ આપણે નથી વાપરતા, બહુ લાંબુ થઈ જાય એટલે એ સાયલન્સ માટે નીરવતા શબ્દ વાપરીએ છીએ. એટલે સાયલન્સ કહીએ તો એની અંદર પીસ આવી જ જાય છે. અહીંયા લોર્ડ કહે વેન ધ માઇન્ડ ઇઝ સાયલન્ટ ધેર ઇઝ પીસ. એટલે દેખીતું છે કે ચુસ્તપણે નિરવતાના અર્થમાં અહીંયા સાયલન્સ શબ્દ એમણે વાપર્યો નથી. અહીંયા સાયલન્સ શબ્દ વપરાયો છે વિધાઉટ મૂવમેન્ટ. મનમાં મન ચંચળ ન હોય, એ આમથી તેમ દોડાદોડી ન કરતું હોય, ગતિહીન અથવા લગભગ ગતિહીન હોય, એની મૂવમેન્ટ્સ એકદમ કદાચ બંધ ન થઈ ગઈ હોય તો આછી થઈ ગઈ હોય, એને માટે અહીંયા સાયલન્ટ શબ્દ વપરાયો છે. વેન ધ માઇન્ડ ઇઝ સાયલન્ટ, કારણ કે આપણે જાણીએ છીએ કે મનના તરંગો, એની ગતિઓ ઓછી થવા માંડે, એની સાથે જ શાંતિનો અનુભવ થાય છે. અને કેટલીક વાર માતાજીની કૃપાથી અચાનક શાંતિનું અવતરણ થાય ત્યારે ઉલટી પ્રક્રિયા થાય કે શાંતિના અવતરણને કારણે મનની ગતિઓ આપોઆપ થંભી જાય અથવા તો લગભગ થંભી જાય. તો વેન ધ માઇન્ડ ઇઝ સાયલન્ટ, મનની ગતિઓ થંભી ગઈ હોય, દેર ઇઝ પીસ, ત્યારે શાંતિનો અનુભવ થાય છે. એન્ડ ઇન ધ પીસ ઓલ થિંગ્સ ધેટ આર ડિવાઇન કેન કમ. અને શાંતિમાં જે કંઈ દિવ્યતાઓ છે પરમાત્માની, ના અનંત પાસાઓ, દિવ્ય પાસાઓ, એમાંથી ઘણું બધું બધું ઉતરી શકે શાંતિની અંદર. એટલે આના ઉપરથી આપણે સમજી શકીશું કે શાંતિનું મહત્વ કેટલું છે. શાંતિમાં જે કંઈ દિવ્ય છે બધું ઉતરી શકે છે. when there is not the mind, there is the self which is greater than the mind. જો આગળના કોન્ટેક્સ્ટમાં જ આ વાક્ય લખાયું છે, ભાગ્યે જ શ્રી અરવિંદ આવી વાત કરે છે, ભાગ્યે જ. વેન ધેર ઇઝ નોટ ધ માઇન્ડ, નહી તો નોટ ધ માઇન્ડ એમ એટલે મનોલય અથવા મનોનાશ, બે શબ્દ વેદાંતની અંદર વપરાય છે. મનનો લય થઈ જવો બ્રહ્મમાં, અથવા મનનો નાશ થઈ જવો. શ્રીવિંદ મેં કહું એમ ભાગ્ય જ આ વાત કરે, વેન ધેર ઇઝ નોટ ધ માઇન્ડ, એવું ભાગ્ય જ કહે છે. વેદાંતમાં બહુ જ વાત આની છે. સામાન્ય રીતે તો માઇન્ડ, હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુટિવ માઇન્ડ, ઓવર માઇન્ડ, સુપર માઇન્ડ, તરત સામાન્ય માઇન્ડની પછીની વાત આવે તો આ બધી વાત કરે છે. પણ વેન દેર ઇઝ નોટ ધ માઇન્ડ એમ કહી અને સીધું જ સેલ્ફ દેર, ત્યાં તો પછી શું થાય એવી અવસ્થા, દેર ઇઝ ધ સેલ્ફ, તો પછી આત્મા પ્રકાશિત થઈ જાય આપણી ચેતનામાં. વેન ધેર ઇઝ નોટ ધ માઇન્ડ એટલે શું? જો પોલ બ્રન્ટન માઇન્ડની ચર્ચા કરતી વખતે એક સ્થળે બહુ જ સિમ્પલ ટર્મ્સમાં માઇન્ડ એટલે શું આપણને બતાવે છે, એ કહે છે કે માઇન્ડ ઇઝ નથિંગ બટ અ બંડલ ઓફ થોટ્સ. માઇન્ડ ઇઝ નથિંગ બટ અ બંડલ ઓફ થોટ્સ, એક વિચારોનું એક પોટલું છે. અને જે ક્ષણે વિચારો ઓછા થઈ ગયા કે બંધ થઈ ગયા, એ ક્ષણે મનોનાશ થઈ ગયો, મનોલય થઈ ગયો. અને આવી સ્થિતિમાં આપણી અંદર જે દિવ્યતા પડી છે એ પ્રકાશિત થાય છે. એટલે વેન દેર ઇઝ નોટ ધ માઇન્ડ દેર ઇઝ સેલ, એમ શ્રી અરવિંદ અહીંયા કહેશે. વિચ ઇઝ ગ્રેટર દેન ધ માઇન્ડ, દેખીતી વાત છે, કારણ કે મન એ પ્રકૃતિનો અંશ છે. જ્યારે સેલ્ફ એ દિવ્યતા ખુદ છે, આત્મતત્વ એ ખુદ દિવ્યતા જ છે, અને દિવ્યતા પ્રકૃતિ કરતા હંમેશા વધારે બળવાન છે, વધારે ઉત્કૃષ્ટ છે, વધારે સૂક્ષ્મ છે. અને એટલે માટે જ વારંવાર શ્રી અરવિંદ કહે છે કે પ્રકૃતિ, નિમ્ન પ્રકૃતિનું જોશ ગમે એટલું હશે, ગભરાવી નાખે એટલું હશે કોઈ સાધકમાં, પણ જો એ પરમાત્માના ચરણો પકડી અને બેસી રહેશે અને આ નિમ્ન પ્રકૃતિ મારે નથી જ જોઈતી, નથી જોઈતી ને નથી જ જોઈતી, કેવી રીતે દૂર થાય મને ખબર નથી, ખબર છે તો એ તાકાત નથી, હું તો તારી શક્તિ અને તારી કૃપા ઉપર આધાર રાખીને બેઠો છું. આટલું જો સાધક કરે તો વહેલા મોડા એક તો દિવ્ય એની નિમ્ન પ્રકૃતિનું બળ કેટલું છે આગળના પૂર્વજન્મના સંસ્કારોને કારણે શુદ્ધિના, અને એની અભિપ્સાનું બળ કેટલું છે એના ઉપર સમય આધાર રાખે છે. પણ વહેલા કે મોડા નિમ્ન પ્રકૃતિની નિમ્નતા ખલાસ થયા વિના રહેતી નથી. કેમ? કારણ કે હમણાં મેં કહ્યું એમ દિવ્યતા પ્રકૃતિ કરતા અનંત ગણી મહાન છે, અને આ જ કારણસર જ્યારે આપણે પરમાત્માના શરણે જઈએ ત્યારે જ્યોતિષ અપ્રસ્તુત થઈ જાય છે, એમ જે વારંવાર માતાજીને શ્રી અરવિંદ અને બીજા સદગુરુઓ પણ કહે છે, એનું પણ આ કારણ છે. કેમ કે જ્યોતિષ એટલે ગ્રહો, અને બધા જ ગ્રહો, કારણ કે ગ્રહો શું છે, મેનિફેસ્ટેશનનો એક ભાગ છે. આવિર્ભાવ જે થયો જળ પદાર્થના રૂપે, ને પછી એનું એની ઉત્ક્રાંતિ ચાલી, પણ જે આવિર્ભાવ થયો એના ભાગ છે, એના બ્રહ્માંડના અંશો છે. એટલે કે છેવટે તો પ્રકૃતિનો અંશ છે. અને કોઈ પણ સાધક પરમાત્માનું કે માતાજીનું શરણ લે છે ત્યારે પ્રકૃતિની પેલી પહાડની એના કરતા બલવત્તર એવી દિવ્યતાનું શરણું લે છે. એટલે માટે ગ્રહ એની બાબતમાં અપ્રસ્તુત થઈ જાય. અને જો સાચા અર્થમાં શરણું લીધું હોય તો કદાચ અમુક ઘટનાઓ એના જીવનમાં બને. માનો કોઈ સાડા સાતી પનોતી ચાલે છે જ્યોતિષની દ્રષ્ટિએ, તો અને એ વ્યક્તિ માનો કે બરાબર સમર્પિત થઈ છે, તો બહાર ઘટનાઓ ઘટશે જે દુનિયાની દ્રષ્ટિએ અત્યંત અનિષ્ટ એવી ઘટનાઓ હશે, પણ સાધકની ચેતનાની દ્રષ્ટિએ એના ઉપર એ ઘટનાઓની કોઈ અસર નહીં થાય, અથવા તો નહીવત અસર થશે. અને કોઈ પણ ગ્રહનું કે ઘટનાનું બળ ક્યાં છે, એની અસરકારકતામાં. જો એ અસરકારકતા ન હોય તો એ ઘટના ભલે ને ગમે એવી મોટી અનિષ્ટ ઘટના ઘટી હોય, ઇફ ઇટ ડઝન્ટ અફેક્ટ મી ઇનવર્ડલી, વેલ આઈ એમ આઉટ ઓફ ઇટ. એટલે માટે તમને સ્વામી રામદાસની બે વાતો કરું. સ્વામી રામદાસે આમ પૂર્વાશ્રમનું નામ વિઠ્ઠલરાવ, ગૃહસ્થ હતા, અને પરમાત્માનો સ્પષ્ટ સંકેત થયો કે ઘર છોડીને સંન્યાસ્થળે, અને નાનકડી ચિઠ્ઠી પત્નીને લખી અને ઘર છોડી દીધું. અને પછી તો બે વર્ષમાં તો પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. પણ ઘણા વર્ષો પછી એમનો એક શિષ્ય જે બહુ જ સારો જ્યોતિષી હતો, એ એમની પાસે આવ્યો ને કે તમારી કુંડળી મને આપ, લે ભાઈ આપી, માતાજીએ કાઢી આપી. જોઈને એણે તરત કહ્યું કે ઓ હવે સમજો, તમારી રાહુની મહાદશા ચાલતી હતી 18 વર્ષની, એણે તમને ઘર છોડાવ્યું. કે આવું એણે કહ્યું, રામદાસજીનો જવાબ અદ્ભુત છે. રામદાસજી એમ કહે છે કે કલ્યાણ થજો એ રાહુ નામના ગ્રહનું કે જેણે મને મારું ઘર છોડાવ્યું, જેથી આખું વિશ્વ મારું ઘર બન્યું. આ એમનો જવાબ. અને આ સંદર્ભમાં બીજી એમને વાતચીત કરતા કરતા આ કોઈ ગ્રહની એની વાત કરી તો એમણે એવું કહ્યું કે રામદાસ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ વિથ પ્લેનેટ્સ. જેમ કોઈ પગથી લાત મારે ફૂટબોલને, એવી રીતે રામદાસ પ્લેનેટ્સ છે આ ગ્રહો એની સાથે ફૂટબોલ રમી રહ્યો છે. એટલે દે આર નોટ રેલેવન્ટ, એની સાથે રમત કરી શકે, મજેથી ખેલી શકે એવી એક સ્થિતિ પ્રાપ્ત થાય. તો વાત અહીંયા ગળી છે કે પ્રકૃતિ કરતા પરમાત્મા હંમેશા વધુ મહાન છે. એટલે મન કરતા દેખીતી રીતે ઓબ્વિયસલી સેલ્ફ એ વધુ મહાન છે. તો વેન ધેર ઇઝ નોટ ધ માઇન્ડ, ધેર ઇઝ ધ સેલ્ફ વિચ ઇઝ ગ્રેટર દેન ધ માઇન્ડ. સારું, પછીનો નાનકડો એક જ પંક્તિ છે, એક જ વાક્ય છે, ધ સાયલન્સ એન્ડ પીસ આર ધેમસેલ્સ પાર્ટ ઓફ ધ હાયર કોન્શિયસનેસ. ધ રેસ કમ્સ ઇન ધ સાયલન્સ એન્ડ પીસ. થોડુંક વધારે પેલામાં પેલા કરતા અહીંયા કહ્યું, આગળ આપણે એમ વાંચ્યું કે પીસ હોય, સાયલન્સ હોય, પ્યુરિટી હોય તો બધી બાકીની દિવ્ય વસ્તુઓ અવતરિત થાય છે. અહીંયા આગળ વધીને એમ કહ્યું કે પીસ અને સાયલન્સ પોતે જ દે આર ધ પાર્ટ ઓફ હાયર કોન્શિયસનેસ, ઉર્ધ્વતર ચેતનાનો અંશ, શક્તિ અને નિરવતા બંને ઉર્ધ્વતર ચેતનાનો જ અંશ છે, એટલે પોતે જ દિવ્ય વસ્તુ છે. અને પેલું તો રિપીટેશન છે, ધ રેસ્ટ કમ્સ ઇન ધ સાયલન્સ એન્ડ પીસ. સારું, પછીનો પત્ર લઈએ. ઇટ ઇઝ ધ વૈષ્ણવ ફીલિંગ એટ ધ વેદાંતિક પીસ ઇઝ નોટ ઇનફ. ધ લવ એન્ડ જોય ઓફ ધ ડિવાઇન ઇઝ મોર પ્રેશિયસ. કોઈક સાધકના પ્રશ્નનો ઉત્તર છે ઓબ્વિયસલી, અને એમાં શાંતિ ની સામે પ્રેમ અને આનંદ ને એણે પોતાના પત્રમાં મૂક્યા હશે એમ લાગે છે. કદાચ એનું કહેવું એમ હશે કે તમે તો શાંતિની વાત કરો છો, પણ અહીંયા ફલાણી જગ્યાએ આ શાસ્ત્રમાં કે આ પુસ્તકમાં કે ભાગવતમાં કે બીજા ત્રીજામાં તો પ્રેમ અને આનંદ એના ઉપર ભાર મૂકવામાં આવે છે. એનો ઉત્તર શ્રી અરવિંદ આપી રહ્યા છે. જુઓ, વેદાંતનો જ્ઞાન માર્ગ અને વૈષ્ણવ માર્ગ છે એ ભક્તિનો માર્ગ. વૈષ્ણવ ધર્મમાં ભક્તિ, વેદાંતમાં જ્ઞાન. એને કારણે જ્ઞાનને સંબંધ છે માઇન્ડની સાથે, બુદ્ધિની સાથે વધારે. એટલે વેદાંત હંમેશા શાંતિ ઉપર ખૂબ ભાર આપે છે અને ભક્તિને સંબંધ છે હૃદયની સાથે, પ્રેમની સાથે, આનંદની સાથે. એટલે વૈષ્ણવ માર્ગમાં પ્રેમને અને આનંદને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એટલે વૈષ્ણવ, જુઓ વૈષ્ણવ એમ કે છે કે શાંતિ એ પર્યાપ્ત નથી, અપૂરતી વસ્તુ છે, પ્રેમ અને આનંદ હોવો જ જોઈએ, આવવો જ જોઈએ. નહીં તો શાંતિ જો અટક્યો માણસ તો અધૂરી વસ્તુએ અટક્યો છે, અધવચ્ચે અટકી પડ્યો છે. હવે એક આ કોન્ટેક્સ્ટ છે. ઇટ ઇઝ ધ વૈષ્ણવ ફીલિંગ દેટ ધ વેદાંતિક પીસ ઇઝ નોટ ઇનફ. ધ લવ એન્ડ જોય ઓફ ધ ડિવાઇન ઇઝ મોર પ્રેશિયસ. પહેલું ધ્યાન તમારું હું એ તરફ દોરું, લવ એન્ડ જોય એમ કહ્યું બરાબર, અને ક્રિયાપદમાં એક વચન વાપર્યું છે, લવ એન્ડ જોય ઇસ, એટલે બેને કલેક્ટિવલી એક જ ગણે છે. આપણે ત્યાં જુઓ ગુજરાતીમાં પ્રેમાનંદ શબ્દ વપરાય છે, પ્રેમાનંદ શબ્દ, કારણ કે બે બિલકુલ સાથે સાથે જ હોય છે હંમેશા. જ્યાં જ્યાં પ્રેમ છે ને ત્યાં ત્યાં અનિવાર્યપણે આનંદ છે. પછી એ પ્રેમ ગમે તે પ્રકારનો હોય, ગમે તે પાત્રને કરવામાં આવતો હોય, ગમે તે વસ્તુને કરવામાં આવતો હોય, ગમે તે વિચાર કે વિચારધારાને કરવામાં આવતો હોય, ગમે તેને કરવામાં આવતો, પણ જ્યાં સુધી વ્યક્તિ કશાકને પણ હૃદયમાં પ્રેમ કરતી હોય છે ત્યાં સુધી અનિવાર્યપણે એ આનંદમાં હોય છે. અને એમથી ઉલટું કે જે ક્ષણે પ્રેમ ચેતનામાંથી જતો રહે છે કોઈ પણ કારણસર, અને અણગમો, ધિક્કાર, કટુતા, ઝેર, વેર, જાત જાતની નેગેટિવિટીસ, એમાંની એક કે વધુ એ અંદર પ્રવેશી હોય, એ ક્ષણે આનંદ જતો રહેતો હોય છે જીવનમાંથી. એટલે ખાસ કરીને વૈષ્ણવ ધર્મમાં પ્રેમાનંદની આરાધના, કારણ કે હૃદય, મેં કહ્યું એમ, ભક્તિ અને હૃદયથી જનારો આ માર્ગ છે. પણ મુખ્ય વાત એ છે કે એક વચન વાપર્યું છે, ઈઝ વાપર્યું છે. ધ લવ એન્ડ જોય ઓફ ધ ડિવાઇન ઇઝ મોર પ્રેશિયસ. વૈષ્ણવ એમ કહે છે કે એ વધારે મૂલ્યવાન છે, શાંતિ કરતા પ્રેમાનંદ નું મૂલ્ય વધારે છે. હવે શ્રી અરવિંદ પોતાનો અભિપ્રાય જણાવે છે. બટ અનલેસ ધ ટુ થિંગ્સ ગો ટુગેધર, શ્રી કહે છે કે જ્યાં સુધી બે વસ્તુઓ સાથે નહીં જાય, એટલે કે શાંતિ અને પ્રેમાનંદ બંને જો સાથે નહીં જાય તો શું થશે. વૈષ્ણવ શાંતિને જરા બાજુએ અડસેલે છે ને એ સંદર્ભમાં અહીંયા કહે છે. ધ લવ એન્ડ જોય ફેલ્ટ ઇઝ પરહેપ્સ ઇન્ટેન્સ. માનો કે વૈષ્ણવી સાધના કરી અને પ્રેમ અને આનંદનો તીવ્રતાપૂર્વક, ઇન્ટેન્સ, તીવ્ર પ્રેમાનંદનો અનુભવ કર્યો, પણ લવ એન્ડ જોય ફેલ્ટ ઇઝ પરહેપ્સ ઇન્ટેન્સ બટ ઇમ્પરમેનન્ટ, પણ એ પ્રેમાનંદ નિરંતર ટકી રહેનારો બનશે નહીં. કેમ નહીં બને? કારણ કે શાંતિનો અભાવ. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ ધેટ ઇટ ગેટ્સ ઇઝીલી મિક્સ્ડ, મિસડિરેક્ટેડ, ઓર ટર્ન્સ ટુ સમથિંગ દેટ ઇઝ નોટ ધ ટ્રુ થિંગ એટ ઓલ. આ પહેલી વાત એ કે શાંતિના પાયા વિના પ્રેમાનંદનો અનુભવ થાય તો એ પ્રેમાનંદ જાજો સમય ટકે નહીં. આ એક વાત. પણ એનાથી આગળ એમ કે છે કે ઇટ ગેટ ઇઝીલી મિક્સ્ડ. આ પ્રેમાનંદ બહુ સહેલાઈથી એની અંદર સંમિશ્રણ, આ પ્રેમાનંદની ગંગામાં કોઈ ગટર ભળી જાય છે. કેમ? જો આ શાંતિના અભાવમાં પ્રેમાનંદની વાત ચાલે છે તો શાંતિ જ્યારે જતી રહે, જો જ્યારે ચેતના શાંત હોય ને ત્યારે નિમ્ન પ્રકૃતિ પણ ઠરી ગઈ હોય, બધું નિસ્તબ્ધ નિષ્પંદ થયું હોય, એને કારણે નિમ્ન પ્રકૃતિની ગતિઓ પણ નિષ્પંદ થઈ ગઈ હોય, એ સક્રિય ન હોય, નિષ્ક્રિય થઈ ગઈ હોય, પણ શાંતિ જેવી ખસી એની સાથે નિમ્ન પ્રકૃતિની ગતિઓ એ તરત જ સક્રિય થાય છે. અને એ નિમ્નતા સક્રિય થઈ અને પેલા પ્રેમાનંદમાં ભળી જાય છે. એટલે લોર્ડ કહે છે કે ઇટ્સ ટ્રુ દેટ ઇટ ગેટ્સ ઇઝીલી મિક્સ્ડ. બીજું, મિસડિરેક્ટેડ આ પ્રેમાનંદ એ ખોટી દિશાની અંદર જતો રહે છે. શાંતિના અભાવમાં મિસડિરેક્ટેડ, અને એ દ્વારા એમને શું અભિપ્રાય છે બાકીના ભાગમાં એ બતાવે છે. એન્ડ ભલે એન્ડ લખ્યો હોય, મિસડિરેક્ટેડ ઓર ભલે લખ્યો, ઓર ટર્ન્સ ટુ સમથિંગ દેટ ઇઝ નોટ ધ ટ્રુ થિંગ એટ ઓલ. મિસડિરેક્ટેડ એટલે એવી એવી વસ્તુ કે એવી વ્યક્તિ તરફ એ જશે કે જે વસ્તુ કે જે વ્યક્તિ સાચી નથી. માનો કે પ્રેમાનંદનો અનુભવ કર્યો ભજન કીર્તન વગેરે દ્વારા, અને એ શમ્યા પછી જેવી નિમ્ન પ્રકૃતિ સક્રિય થઈ એની સાથે આ પ્રેમ અને એ પ્રેમનો આનંદ એ કોઈક વ્યક્તિ તરફ માણસ વાળી દે, કોઈક વસ્તુ તરફ વાળી દે, કોઈક બીજી ત્રીજી જેને દિવ્યતા સાથે સંબંધ ન હોય ને કેટલીક વાતો દિવ્યતાથી વિરોધાતી હોય એવી વસ્તુઓ તરફ એને વાળી દે. મિસડિરેક્શન થઈ જાય, વિચ ઇઝ નોટ ધ ટ્રુ થિંગ એટ ઓલ. એ વસ્તુ સાચી જ નથી, દિવ્યતા સાથે કોઈ નાતો ન હોય. એવી વસ્તુઓ કે વ્યક્તિઓ તરફ આ પ્રેમાનંદ વળી જાય, ઢળી જાય, ઢોળાઈ જાય. ગીતાના શબ્દો યાદ કરીએ તો વાયુર નાવમ ઇવાંબસી, જેમ પવનનો સુસવાટો એ નાવને જે દિશામાં એને જવું હોય ત્યાં નહીં પણ ઉલટી દિશામાં ખેંચી જાય છે. વાયુર નાવમ ઇવ અંબસી, પાણીની અંદરની નાવને જેમ મિસડિરેક્શન એમ અહીંયા થાય છે. જો કદાચ એક ઉદાહરણનું પુરાણોમાંથી હું આપી શકું, જળભરતનું નામ તમે બધાએ સાંભળ્યું છે. હવે આગળના જન્મમાં ખૂબ ઊંચી કક્ષાએ લગભગ સાક્ષાત્કાર સુધીની અવસ્થાએ પહોંચી ગયો, લગભગ. નદીના કિનારા ઉપર એકાંતમાં સાધના કરેલી એણે. હવે એકવાર એવું થયું કે વાઘે કોઈક ગાભણી હરીણી ઉપર તરાપ મારી અને હરીણીએ છલંગ મારી, એનો જે શ્રમ અથવા તો એનો જે આઘાત શરીરને લાગ્યો હશે તે અને એ જે ભય પામી હશે એને કારણે એ છલંગ મારી ત્યારે જ બચ્ચું જન્મી ગયું. અને પેલી તો નાસ્તી હતી. હવે બચ્ચું જન્મતાની સાથે માં વિનાનું થઈ ગયું અને આ તપ કરતા હતા એમણે જોયું, એને લઈ આવ્યા, એને પાળ્યું, પોષ્યું, ઉછેર્યું, મોટું કર્યું અને અટેચમેન્ટ થઈ ગઈ. જો છેક કિનારા ઉપર આવેલી નાવડી, એટલે આપણા યોગની પરિભાષા વાપરીએ તો નિમ્ન પ્રકૃતિમાં લોઅર વાઇટલમાં ક્યાંક અટેચમેન્ટનો અંશ હજી શુદ્ધ થવાનો બાકી રહ્યો હશે અને આ અટેચમેન્ટ માટેની તક મળી તો અટેચમેન્ટ રૂપી અશુદ્ધિ આવી ગઈ. આ મિક્સિંગ અપ જે થાય છે ને લોઅર નેચરનું એ આવી રીતે થઈ જાય છે. એને પરિણામે પુરાણ એમ કહે છે કે પછી એને બીજો જન્મ લેવો પડ્યો, પણ જન્મથી જ્ઞાની જેવો હતો, આમ ખાસ બોલે પણ નહીં એટલે બધા એને જળભરત કહેતા વગેરે. તો ગેટ ઇઝીલી મિક્સ્ડ, મિસડિરેક્ટેડ or turns to something that is not the true thing at all. Peace and purity must be got as the foundation of the consciousness. Mate shanti and pavitratane chetnana paya tarike rakvi joye. જેથી કરીને બીજી જે કોઈ દિવ્ય વસ્તુ અવતરિત થાય તો એ મજબૂત પાયાની અંદર સ્થિરપણે સ્થાપિત થઈ જાય. ફાઉન્ડેશન ઓફ ધ કોન્શિયસનેસ, અધરવાઇઝ ધેર ઇઝ નો ફર્મ સ્ટેન્ડિંગ ગ્રાઉન્ડ ફોર ધ ડિવાઇન પ્લે. જો આ ના હોય તો આ દિવ્ય લીલા, દિવ્ય રમત, એને ઉભા રહેવા માટે, સ્થિર થવા માટે, સ્થાપિત થઈ જવા માટે ચેતનામાં કોઈ ફર્મ ગ્રાઉન્ડ, મજબૂત ભૂમિકા મળતી નથી. અને આ ડિવાઇન પ્લે એટલે આગળ જે કોન્ટેક્સ છે એ કોન્ટેક્સના સંદર્ભમાં લવ એન્ડ જોય સંદર્ભ આખો એ ચાલે છે. તો પ્રેમ અને આનંદને અથવા પ્રેમાનંદને શાંતિ અને પવિત્રતાના અભાવમાં સ્થિર થવાનો અવકાશ રહેતો નથી. અહીંયા અટકી જઈએ આપણે.